भवसंभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम प्रतदान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्ते। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गदे द्वेगदेवत्वं त्वं वन्दे भक्तिकासतम्।
अनंत कोटि ब्रह्मांड अधिपति सर्व अवतारी पूर्ण पुरुषोत्तम इष्टदेव भगवान श्री स्वामीनारायण, स्वामीनारायण संप्रदाय समग्र दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज की छत्र छाया में सारा जूनागढ़ प्रदेश ना प्राण समान जूनागढ़ मंदिर में विराजमान राधा रमण देव ना सानिध्य में सत्संगी जीवन ग्रंथराज ना कथा पारायण प्रसंगे आजनी आ सभा में उपस्थित धर्मकुल आश्रित वाला सर्वे अमारा संतो धर्मकुल आश्रित श्रीजीना लाडीला वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनो सर्व मोक्ष भागी जीवात्माओ दरेक भक्तजनों ने अमारा हृदयपूर्वक जय स्वामीनारायण। आजे रीप गाम ने आंगणे जे मोक्षदायिनी जेने विरुद्ध मळेलू छे कळियुगनी अंदर सत्संगी जीवन ना महात्मामा एम उल्लेख करेलो छे के कळियुगनी अंदर धर्मनी अंदर आध्यात्मनी अंदर अनेक पुस्तको ग्रंथो लखाशे पण कळियुगनी अंदर जो पामर जीव ने परमात्मा सुधी पहुंचाड़ी सके वो सक्षम जो कोई ग्रंथ हशे तो आ सत्संगी जीवन ग्रंथ छे। आवी पवित्र भागीरथी गंगा नी अंदर ज्ञान गंगा में स्नान करी रहेला आजे हजारों जीवात्माओना जीवन नी अंदर खरेखर सोनानो सूर्य उदय थयो छे। शास्त्रमां कथानो बहु विशेष महत्व बतावेलू छे। भगवान श्रीहरिना जे दिव्य लीला चरित्रो एनु श्रवण करवू एनु मनन करवू ए खरेखर अनंत पुण्य अनंत जन्मोना जारे पुण्य उदय थया होय त्यारे जीवात्मा ने सद्भाग्य मळे छे। सारो देशकाळ सारो वातावरण सारा वक्ता ने सारा श्रोता आचार्यनु ज्यारे संगम थाय त्यारे ए कथा सार्थक थई शके छे। अने आजे हरीब गाम ने आंगणे आचार्य प्रसंगो आचार्य तत्वोनु संगम थयु होय एवु दृश्य आजे अमने देखाय छे। शास्त्र ने मोक्षदायिनी शा माटे कीधी छे वाला भक्तो आपणे बहु ध्यानपूर्वक समझवानुं छे। जो के कथानी अंदर आ तमाम वातो आवरी लेवामां आवे छे ग्रंथनी अंदर रचेताए आ तमाम नानी नानी बाबतोनी पण चणावट करेली छे पण छतांय सरळ भाषानी अंदर जो समजवू होय सामान्य व्यक्ति समझी शके एवी भाषामां समजवू होय तो एनुं उदाहरण दई शकाय। ભગવાનની કથાને મોક્ષદાયીની શા માટે કહેવામાં આવે છે વાલા ભક્તો તો એનો સીધા બે તાત્પર્યથી જો આપણે જોઈએ તો એ પહેલું તાત્પર્ય એનું એ છે કે આ જે કથા જે લખવામાં આવી છે એ પરમાત્મા અનંત કોટિ બ્રહ્માંડના અધિપતિ જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એના દિવ્ય ચરિત્રો છે। આ દિવ્ય ચરિત્રો પરમાત્મા જ્યારે એના સબર પરમાત્માનું આ સ્વરૂપ છે, પરમાત્મા આ શાસ્ત્રના અંદર અખંડ બિરાજે છે, અને એમના જ્યારે ચરિત્રનું આપણે શ્રવણ કરીએ ત્યારે ભગવાનના સાનિધ્યની જે તૃપ્તિ થવી જોઈએ જીવાત્માને, ભગવાનના જે સાનિધ્યની અંદર શાંતિ જે માણસને થવી જોઈએ, એ શાંતિની અનુભૂતિ આ કથા શ્રવણથી થાય છે, માટે એને મોક્ષદાયિની કીધી છે. કાળજાળ ગરમી હોય આનો મહિમા ક્યારે સમજાય શાંતિનો? હો, શિયાળામાં બહુ ન સમજાય, પણ કાળજાળ જ્યારે ગરમી હોય અને એ ગરમીની અંદર આપણો કંઠ સુખાતો હોય, આપણો પ્યાસ આપણને તરસ લાગી હોય, અને રણવગડાની અંદર આપણે ઊભા હોઈએ અને એ રણવગડાની અંદર ક્યાંય પાણીનું એક બુંદ જોવા ન મળે, ને એવા સમયની અંદર કોઈ દૂર આગે એક નાનું વૃક્ષનું ઝાડ હોય, એક નાનું વૃક્ષ હોય અને એની નીચે એક નાનો અમથો કૂવો હોય, અહીંયા આગળ આપણે જઈ અને બે ઘડી જે વિરામ લઈ, એની શાંતિ જે જીવાત્માને થાય ને, રણવગડાનો તાપ વેઠ્યો હોય ખબર પડે કે આ શાંતિ છે. આ કળિયુગનું વાતાવરણ વાલા ભક્તો, તમે સરખામણી જ્યારે કરો કળિયુગના વાતાવરણ સાથે સરખામણી કરો, જીવાત્માને આજે જીવાત્મા આખા સંસારની અંદર તમે કોઈ વ્યક્તિને પૂછો, ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે પ્રાંતનો હોય, ગમે તે દેશનો હોય, પણ એ જીવાત્મા એ હંમેશા સુખની પાછળ દોટ મૂકે છે, હંમેશા એ આનંદ અને સંતોષને પામવા માટે, તૃપ્તિને પામવા માટે દોટ મૂકે છે. પણ તમે વિશ્વ ફરી આવો અને કોઈ કોઈ પણ એવો વ્યક્તિ હોય અને પૂછો, તમને વાસ્તવમાં શાંતિ મળી છે ખરી? જે ભૌતિક સુખની પાછળ આંધળી દોટ મૂકે છે, જેને પોતાનું માન પાન પૈસો સંપત્તિ એની પાછળ જેને આંધળી દોટ મૂકી છે, એને તમે એટલું પૂછો કે એને તમને જીવનમાં શાંતિ છે ખરી, ત્યારે વાલા ભક્તો એનો પ્રશ્નનો જવાબ એક જ હોય કે એની અંદર એને શાંતિ થઈ નથી ને હજુ એ શાંતિની શોધમાં છે. ને એનું જો તમને પ્રત્યક્ષ પ્રમાણ જો જોવું હોય તો આજે તમે વિદેશની અંદર તમે દ્રષ્ટિ કરો ને, જે પાશ્ચાત્ય સંસ્કૃતિને વરેલા છે જે દેશો, એ દેશો પણ આજે ભૌતિકવાદને મૂકી અને આધ્યાત્મિક વાદ તરફ પાછા વળ્યા છે. આ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. જો એમાં સુખ હોત તો એ દેશ કોઈ દિવસ પાછા આધ્યાત્મ તરફ ન વળત. કહેવાની પાછળનો ભાવાર્થ એ જ છે કે આ ભગવાનના જે ચરિત્રોથી સભર એવા જે ગ્રંથો છે, જે ધાર્મિક જેની અંદર આપણને જ્ઞાન રહેલું છે, એને જીવનની અંદર શ્રવણ માત્રથી મનમાં તૃપ્તિ થાય છે, શાંતિ થાય છે, અને એ શાંતિની અનુભૂતિ એ ચિરકાલ સુધી રહે છે. અને બીજું જે તાત્પર્ય છે કે આ કથાની અંદરથી જે ગુણ લેવામાં આવે, એ ગુણે કરીને વ્યક્તિ પોતાની પાત્રતા કેળવે છે. મોક્ષદાયિની આ કથા શા માટે છે કે જીવનની અંદર રહેલા દુર્ગુણોને દૂર કરવામાં આ ઉપયોગી નીવડે છે, અને સદગુણોને પ્રોત્સાહન આપવા માટે ઉપયોગી નીવડે છે. એનું જે બળ મળે છે એ કથા શ્રવણથી મળે છે, સત્સંગથી મળે છે. વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર એક ટૂંકી વાત લખી છે. મહારાજે એક વખત પ્રશ્ન કર્યો કે જીવાત્માને જે વ્યક્તિનો સ્વભાવ છે ને, આ સ્વભાવ એની અંદર ગુણ શેના થકી આવે છે? જન્મ થકી, કારણ કે તમે જુઓ તો એક જ જોડે જન્મેલા બે બાળક હોય, પણ એક બાળક અતિ ચંચળ હોય અને એક બાળક એની વૃત્તિ એની સમજણ એ મોટા પીડ જેવી હોય. ત્યારે મહારાજે વચનામૃતમાં બહુ સુંદર એવો પ્રશ્ન કર્યો કે આ જે વૃત્તિ જે આવે છે, જીવાત્માની પ્રકૃતિ જે બને છે, એ સંગે કરીને બને છે કે પૂર્વજન્મના કર્મે કરીને બને છે? ત્યારે મહારાજે બહુ સુંદર એનો જવાબ આપ્યો છે કે જાજુ તો સંગે કરીને બને, પ્રકૃતિ માણસનો સ્વભાવ છે ને સંગે કરીને બને છે, પણ કોઈક એવા સ્વભાવ હોય કે જે પૂર્વે જે જન્મે કરેલા કર્મ છે એના કારણે એવો સ્વભાવ થયો હોય. ત્યારે સ્વામી સંતોએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ એ જણાય કેમ, પૂર્વજન્મના આ સંસ્કારના કારણે આવી પ્રકૃતિ થઈ છે કે ગુણ આવ્યા છે, કે પછી સંગ દોષે કરીને આવા ગુણ કે પ્રકૃતિ બની છે, એની ઓળખાણ કઈ રીતે થાય? વાલા ભક્તો, મહારાજે બહુ સુંદર એનો જવાબ આપ્યો છે કે જે આ જન્મની અંદર સંગે કરીને જે પ્રકૃતિ ગુણ જે થયા હોય, જે સંગે કરીને આપણામાં જે પણ પ્રકૃતિ સ્વભાવ ઉત્પન્ન થયા હોય, એ કોઈ સત્પુરુષના સંત પુરુષના તમે જ્યારે સેવન કરો, એની સંગે રહો, અને એના થોડા પરિશ્રમે કરીને થોડી તમને ટકોર કરે અને જો સ્વભાવ બદલાઈ જાય, સુધરી જાય, તો માની લેવું કે આ જન્મનો જે સ્વભાવ હતો સંગનો દોષ હતો ને એના કારણનો સ્વભાવ હતો, એ હળવે થોડા મહેનતે એનો ટળી જાય છે, સ્વભાવ બદલી જાય. પણ જ્યારે ઘણો વાર્યો, ઘણો તમને ટોકીએ, ઘણો તમને સુધારીએ, સદુપદેશ કરીએ, સંતો વારંવાર ટકોર કરે, પણ જતાય એ સ્વભાવ બદલાય નહીં, અને ઘણા કાળે કરીને ઘણો પરિશ્રમ કર્યા પછી જ્યારે બદલાય, ત્યારે માનું, અને તે ઘણા બળે કરીને બદલાય તો બદલાય, ત્યારે માનું કે એવો જે સ્વભાવ છે ને, તો પૂર્વેના જે કર્મ છે એના દ્વારા એ બનેલો સ્વભાવ છે. બાલા ભક્તો, આ વાત એટલા માટે કરવાની કે આ જે કથા શ્રવણ આપણે અહીંયા આગળ જે કરીએ છીએ, જે જીવાત્મા આ સંસારની અંદરથી પંચભૌતિક શરીરનો ત્યાગ કરીને જે આ સંસારને જે પોતાના જીવનના આયુષ્ય પૂરી કરીને જે નીકળ ગયા છે, એના મોક્ષ માટે તો આપણે કરીએ જ છીએ, પણ એની સાથે સાથે જે સંસારના જીવાત્માઓ છે, જે આને શ્રવણ કરે છે, પ્રત્યક્ષ શરીરે શરણ જે શ્રવણ કરે છે, એના જીવતરની અંદર પણ આ સુધારો થાય, અને જે સ્વભાવ બંધાયા છે આપણા, આપણી અંદર જે કુટેવો કરી ગઈ છે, આપણાની અંદર સંગે કરીને જે દોષે કરીને, કારણ કે ચારે બાજુનું વાતાવરણ આપણે જોઈએ છે કેવું છે, એ વાતાવરણના દુર્ગુણો કરીને, વાતાવરણના કારણે સંગે કરીને આપણા જીવનની અંદર જે કોઈ પણ સ્વભાવના દુર્ગુણો થયા હોય, જે આપણને ભક્તિ માર્ગમાંથી, મોક્ષ માર્ગમાંથી ચલિત કરી દેતા હોય, તો એવા જે સ્વભાવ વિઘ્ન કરતા હોય એને ટાળવાનો આ એક ઉપાય છે, આ એક સાધન છે આ કથા શ્રવણનો. અને મોક્ષદાયીની આપણને કેમ કહે છે? કારણ કે આપણી પાત્રતા કેળવે છે. આ સ્વભાવે, આ જો સ્વભાવ આપણો સુધરે, આપણી અંદર જે જીવનની અંદર જે આપણી અંદર ગુણો છે, દુર્ગુણો દૂર થાય, અને સદગુણોને આપણે પ્રોત્સાહન મળે, અને આપણે ભગવાનની આજ્ઞા અને મર્યાદામાં રહી શકીએ, આપણે ભગવાનને બતાવેલી જો એક મર્યાદાની અંદર જીવન જીવી અને ભગવાનને રાજી કરી શકીએ, તો વાલા ભક્તો, આપણા જેવો મોટો ભાગ્યશાળી કોઈ નથી. આપણે ઘણી વખતે વિચારીએ કે ભગવાનની કૃપા, પણ હું કાયમ આ વાત, ગઈકાલે અમારે ગઢપુરની અંદર કથા હતી ને, અમે હરિભક્તો ઉતારે બેઠા હતા ત્યારે પણ આ વાત કરી હતી, ભગવાન અતિ દયાળુ છે. ભગવાનની દયા એ બધા જીવાત્મા, જીવ પ્રાણી માત્ર ઉપર પરમાત્માની દયા વર્તે છે, પણ ઘણા ઉપર દેખાય છે, ઘણા ઉપર નથી દેખાતી. એની પાછળનું કારણ તો પરમાત્માનો ભેદભાવ નથી, ભેદભાવ એ આપણી પાત્રતાનો છે. વરસાદનું પાણી વરસતું હોય અને તમે, આપણે લોટ ચાળવાની ચાણી આવે ને, હે, લોટને ચાળવાની ચાણી આવે, ચાણીને લઈ અને આમ પાણી ઝીલવો, ઉભરો પાણી કેટલું ઝીલાય, તમે લોટ ચાળવાની ચાણી લઈ અને પાણી ઝીલો વરસાદનું, તો એની અંદર પાણી કેટલું સમાયન, કેટલું રહે. અને બીજી બાજુ તપેલી, ત્રાસ કે તાંબાનું કોઈ પણ એવું વાસણ હોય, પાત્ર હોય, ડોલ હોય, અને તમે એક બાજુ એ લઈને ઉભારો, તો એમાં પાણી વધે કે ઓલા ચાણીની અંદર પાણી વધે, તમે નક્કી કરો. હાલો, ભગવાનની કૃપા તો દરેક જીવ પ્રાણી માત્ર ઉપર વરસે છે, પણ આપણો સ્વભાવ એ કરીને આપણે આપણું પ્રારબ્ધને ચાણી જેવું કરી નાખ્યું છે કે ભગવાનની કૃપાનો અસર આપણા ઉપર રહેતી નથી, આપણા સ્વભાવના છિદ્રો અંદર છે. આ જે શરીર પરમાત્માએ આપણને આપ્યું છે, આ મનુષ્ય દેહ જે આપણને આપ્યો છે, આપણને ઇન્દ્રિયો જે આપી છે, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, બુદ્ધિ, મન જે આપેલું છે, એને આપણે ભગવાન તરફ વાળી અને ભગવાનનું જે મજબૂત તેની અંદર કરવું જોઈએ, કે જેની અંદર ભગવાનની કૃપા જીવી શકાય, જેમાં ભગવાનની કૃપા વર્તી શકાય, એવું આપણે જીવન જીવાને બદલે આપણે આપણા સ્વભાવે કરીને, આપણા દુર્ગુણોએ કરીને, આપણા અહમે કરીને, અંતર શત્રુએ કરીને, આપણે આપણા પ્રારબ્ધને ચાણી જેવું કરીને નાખ્યું છે. અને માટે ઘણી વખત પરમાત્માની કૃપા વરસતી હોય તો એની અંદર એ આપણે જીવી શકતા નથી. કહેવાની પાછળનો ભાવાર્થ, આ છિદ્રોને પૂરવા માટે આવા આપણા અંદર જે અવકુટેવો જે કસ્વભાવ રહેલા છે એને દૂર કરવા માટે, આપણા પ્રારબ્ધને સુધારવા માટે, આપણા જીવતરને ઘડવા માટે ભગવાન શ્રી હરિનો આશ્રય એ જ એક ઉત્તમ સાધન છે, અને એ આશ્રય કરાવવા માટે આ કથા પારાયણનું આયોજન કરવામાં આવેલું છે. એ આશય કરાવવા માટે આર્જન કરવામાં આવ્યું છે કે ભગવાનના સાનિધ્યની તમને જો પ્રાપ્તિ થશે, ભગવાનના એક પ્રબળ એવા જે પોતાના સાનિધ્યની જે પ્રાપ્તિ થશે, તો એના સહારે કરીને જેમ વેલ હોય પણ એને જો થડ કે ઝાડ કે કોઈ દિવાલ મળે તો વેલ ચડી શકે ને, એમને એમ તમે નાખો તો એ આ માડી વધે પણ ઉપર ન ચડે. આપણી પાસે એવી સામર્થ્ય નથી કે આપણે ઉર્ધ્વ ગતિ કરીએ, પણ એને સત્સંગનો યોગ મળે, ભગવાનનો યોગ મળે, સદગ્રંથોનો યોગ મળે, તો એના યોગે કરીને એ પરમાત્મા સુધી પહોંચવા માટે, અક્ષરધામનો અધિકારી બનવા માટે એ જીવાત્મા પાત્રતા થાય છે, અને માટે એને કલ્યાણકારી સત્સંગને કીધો છે. આ ગ્રંથને એ મોક્ષદાયી એટલા માટે ગણવામાં આવે છે. આજે રીપ ગામનો સત્સંગ સમાજ ખરેખર ભાગ્યશાળી છે. આજુબાજુના વિસ્તારના પણ સત્સંગી હરિભક્તો આજે એમને શ્રવણનો લાભ મળ્યો છે, કારણ કે પરમાત્માની કથાનું નામ એટલું બળવાન છે કે મહારાજે વચનામૃતમાં ત્યાં સુધી લખ્યું કે અંતકાળે કોઈ જો સ્વામિનારાયણ નામ લે તો એને પણ અમે અક્ષરધામમાં અધિકારી બનાવી દઈએ. એક વખત જો જીવાત્મા પરમાત્માનું નામ લે, પણ એનો અર્થ એ નહીં કે છેલ્લા ઘડીની હોઉં રાહ જોજો હો, કારણ કે ઉપદેશના બે અર્થ થાય, એટલે ઉપદેશ જો સીધો ઉતરે તો મહિમા સમજાય, અને જો ઉપદેશ અવળો ઉતરે તો ઘણા જુવાની એમ કે મહારાજે કીધું હતું કે અંત સમય લેવાનું નામ, એ અંત સમય આવશે તારે વાત ત્યાં સુધી છૂટશે, એવું કહેવાનો ભાવાર્થ નથી, પણ કહેવાનો મહિમાનો ભાવાર્થ એવો છે કે જો એક વખત જાણે અજાણે ભગવાનનું નામ લીધું હોય તો આપણા પાપ કર્મને બાળે છે, આપણને રક્ષા કરે છે, આપણને પરમાત્મા સદગતિ અપાવે છે. આટલું જો બળ હોય તો આપણે સહેતુ ભગવાનની જો ભક્તિ કરી હોય તો આપણને મુક્ત બંધવામાં કોઈ આગ વચ્ચે અડચણ ઊભી થઈ શકે નહીં. આપણે સહૃદય ભગવાનની જો ભક્તિ કરી હોય તો આપણને અક્ષરધામના માર્ગમાં કોઈ અવરોધ ઊભો થઈ શકે નહીં. આટલો પરમાત્માનો સુંદર મહિમા છે, અને એ નામનો મહિમા આપણે સંતોએ શાસ્ત્રોની અંદર, કીર્તનોની અંદર અવારનવાર ગાયેલો છે. આજે એ ભગવાન સ્વામિનારાયણને ભજવા, પછી કોઈ એમ વિચારતો હોય કે ભગવાન શ્રીહરિના સ્વરૂપની અંદર આજે પ્રત્યક્ષપણાની આપણને જે ભાવના રહેલી છે, એ મહારાજે પોતાના સ્વહસ્તે એની અંદર સ્થાપન કરેલી છે. એ જ પ્રત્યક્ષપણાની ભાવના એમણે શાસ્ત્રમાં સ્થાપન કરી છે, અને એનો અધિકાર આપણને, આપણને શ્રવણનો, કીર્તનનો, એનો ગુણાનુવાદ કરવાનો આપણને અવસર મળેલો છે. જો કે અમે વરઘોડામાં આવતા હતા ત્યારે અમને વાત કરી, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ આ પ્રદેશની અંદર, આ ગામની અંદર ખૂબ જ વિચરણ કરી અને સત્સંગનો લાભ આપેલો, અને આજે એ પરંપરાના સત્સંગી હરિભગત તો હોય તો સ્વાભાવિક રીતે એના જીવનની અંદર, ગળથૂતીની અંદર એટલે કે જન્મની અંદર જ્યારે માવતર એને જ્યારે ઘૂંટી પાય બાળકને જન્મે ત્યારે, ગળથૂતીની અંદર એને જ્યારે સત્સંગના બીજ રેડાણા હોય ત્યારે ત્યાં સારા સત્સંગી જ ઉપજે. પણ ઘણી વખત એવું જોવા મળે કે દેશકાળના પ્રભાવની અંદર એના મજબૂત જળ હોવા છતાંય પણ એ ઝાડ ઉખડી જતા હોય ત્યારે એની પકડ મજબૂત નથી. એટલા માટે આપણે પકડને મજબૂત રાખીએ, ભગવાનના યોગે કરીને, ભગવાનના સમજણના, ભગવાનના બળે કરીને આપણે આ સંસારને, ભવસાગરને તરવો છે તો ભગવાનના થઈને જો આપણે રહીશું તો એ આપણને ચોક્કસ ભગવાન ઉગારી લેવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જૂનાગઢ રાધારમણ દેશના ધીંગાધણી એવા રાધારમણ દેવ બેઠા છે, અને સ્વાભાવિક રીતે જેનો ધણી, જેનો આપણે એમ કહીએ અમારા ચરોતરની અંદર એમ કે જ્યારે ઘંટી લઈને દળવા બેસે ને, એટલે અમુક દાણા ઉપરથી આમ ઓરે એટલે એના બે પળ વચ્ચે દાણા પીલાતા રહે અને એનો લોટ થતો જાય, પણ જ્યારે બે પળ જુદા કરો ને ત્યારે અમુક જે ખીલો હોય વચ્ચે, એ બે પાર્ટને ભેગી રાખવા માટે વચ્ચે ખીલો હોય, એ ખીલાની આજુબાજુ અમુક દાણા ગોઠવાઈ ગયા હોય, એ દાણા અકબંધ હોય, એને એને પીલાય નહીં. એટલે આમ ચરુતરમાં એમ કે જેનો ભાઈબંધ ખીલો એનો હાંધો ન થાય ઢીલો. આવા ભગવાન આપણને મળ્યા છે. જો આ કાળચક્રની જો પાઠની અંદર પીસાવવું ન હોય તો ભગવાન સાથે ભયબંધી કરી લેજો, ભગવાન સાથે તમારો સ્નેહ સંબંધ બાંધી લેજો. આ સંસારની અંદર પ્રીતિ કરવા જેવી કોઈ પણ પદાર્થ હોય, વસ્તુ હોય, મહારાજે વચનામૃતમાં બહુ સુંદર કીધું, મહારાજે એક વખત સંતો ભક્તોને બોલાવીને કીધું કે અમે અમને જે ગમે છે એ અમે કહીએ છીએ, પછી અમે જેમાં મોક્ષ માન્યો છે એ અમે અમારી વાત કરીએ, અને સંતો ભક્તોને કીધું તમે જેમાં મોક્ષ માન્યો હોય એ તમે વાત કરો. એમ મહારાજે પોતે શરૂ કરી વાત, તો મહારાજે લખ્યું કે અમને એક તો જે અતિ પ્રિય લાગતું હોય એનો અમે તત્કાળ ત્યાગ કરી દઈએ છીએ, આ અમારો સ્વભાવ છે. બીજું કે જ્યાં ભગવાનની ભક્તિ થતી હોય, ભગવાનના એકાંતિક ભક્તો અને સંતો હોય એનો, એની સાથે અમને હેત કરવું ગમે. જો ભગવાનના ભક્તો અને સંતો ન હોય તો અમે એનો પણ સંગનો ત્યાગ કરી દઈએ છીએ. આ બે સ્વભાવ મહારાજે બતાવ્યા. એમ આપણા જીવનની અંદર પણ આપણે જો જોઈએ તો જ્યાં ભગવાનનો સંબંધ નથી ત્યાં આપણો સંબંધ નથી. આપણે હનુમાનજી મહારાજની જયારે કથા સાંભળીએ ત્યારે જોઈએ છીએ મોતીનો અમને ઇનામ આપ્યું, મોતીનો હાર, એક એક મોતીના મણકાને ફોડી ફોડી એમાં રામના જોયા દર્શન નથી થતા ત્યારે એ મોતી એમના માટે એક તુચ્છ થઈ ગયા અને એમને એનો ઘા કરી દીધો. ત્યારે કોઈએ પૂછ્યું કે તો રામ તો બધામાં હોવા જોઈએ, કે રામ ન હોય તો મારે એનું કામ નથી. આપણે પ્રસંગને બહુ સારી રીતે જાણીએ છીએ અને સાંભળીએ છીએ વારંવાર કથામાં. કહેવાની પાછળનો ભાવાર્થ કે આપણા જીવનમાં જેવું ભગવાનને સ્થાન આપણે આપવાની જરૂર છે, આ કથાના માધ્યમથી એ ભગવાનનો એવો મહિમા સમજજો. અને એ સમજીને આપણા હૃદયની અંદર અખંડ ભગવાન શ્રીહરિનું સ્થાન રહે, પોતાના ઈષ્ટદેવનું સ્થાન રહે, એના માટે હંમેશા પ્રયત્નશીલ રહેજો. અને એવા જે ભક્તો હોય કે જેના હૃદયમાં ભગવાનનો મહિમા છે, ભગવાનનું સ્થાન છે, એનો સંગ કરજો અને એની સાથે રહી અને સત્સંગના યોગે કરી પોતાના જે પણ કદાચ કોઈ ઉણપ હશે પોતાના જીવનમાં એને દૂર કરવાનો પ્રયત્ન કરશો તો સારા સત્સંગી બની શકશો અને મોક્ષના અધિકારી બની શકશો. એના સિવાયના કોઈ વર્તતા હોય સંસારની અંદર, ભલે ગમે તેટલી મોટી પદવીને, મોટા સ્થાનને, મોટા પૈસાને પામેલા હોય, પણ એમાં આપણું જીવનું કલ્યાણ નથી. આ વાતને દ્રઢ કરી એવાના સંઘને જો આપણે તુચ્છ કરીને સાંજાણી અને છોડશું તો આપણી રક્ષા થશે, આપણે કળિયુગના વાતાવરણથી બચી શકશું. આવું સુંદર હેતુથી આજે આ પારાયણ અહીંયા રીગના કર્યું છે. ભક્તોનો ખૂબ ભાવ હતો અને અમને સંતોએને બધા આમંત્રણ જ્યારે આપ્યું ત્યારે અમને પણ ખૂબ ઉત્સાહ હતો આવવાનો. અને વાસ્તવમાં આજે અહીંયા તમારે ત્યાં આવી અમને ખરેખર આનંદ થયો છે કે આટલો ઉમંગ, આટલો ઉત્સાહી ગામ છે. અને અવારનવાર અહીંયા આગળ ભગવાન આવું સત્સંગનું સત્કાર્ય કરાવતા રહે અને કાર્યની અંદર ભક્તો, સંતો બધા અમે, આપણે બધા ભેગા મળી અને ભગવાનના ખૂબ ગુણગાન વધારે કરીએ, કીર્તન ભક્તિ ભગવાનની વધારે થાય અને ભગવાનને રાજીપાને મેળવી શકીએ એવી ભગવાન સર્વ પર કૃપા વરસાવે. યજમાન પરિવાર ખૂબ મોટો દાખલો કર્યો છે, કારણ કે સંપત્તિનો વારસો લેવા બધાએ તૈયાર હોય પણ સંસ્કારનો જેને વારસો લીધો છે અને પોતાના માવતરે જે પુણ્ય તપ કર્મ કર્યા ને જેના પ્રતાપે આજે આપણે સુખ્યા છીએ, તેના અર્થે આપણે જે પણ કંઈ યથકિંચિત આપણે કરી શકીએ, આપણે આપણા પોતાના કુટુંબીજનો માટે, પરિવારજનો માટે અને ગામજનો માટે આવી એક શુભ સંકલ્પ કરીને કથાનું આખું જે બીડું ઝડપ્યું અને સુંદર આયોજન કર્યું છે તો ભગવાન શ્રીહરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરો કે યજમાન સમગ્ર પરિવારને તથા રીપ ગામના તથા આજુબાજુના સમસ્ત સત્સંગી હરિભક્તોને ભગવાન પોતાની કૃપાના ખૂબ જ પોતાના કૃપાપાત્ર બનાવે અને જીવનની અંદર આપણા કોઈ પણ એવી આદિવ્યાધિ ઉપાધિના દુઃખ હોય, ત્રેવિધ તાપ હોય તો એ તાપ થકી ભગવાન આપણને મુક્તિ આપે અને પરમ શાંતિની અનુભૂતિ કરાવે અને ભગવાનના સુખે આપણે સુખ્યા રહીએ એવી સર્વવતી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં, રાધારમણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. અને પરમ પૂજ્ય સનાતન ધર્મધુરંદર આચાર્ય મહારાજ શ્રી અજિન પ્રસાદજી મહારાજશ્રી તથા પરમ પૂજ્ય અશોક આદિવાળા માતુશ્રી વતી સારા સ્ત્રી ભક્તોને, સમાજ સત્સંગ સમાજને ખૂબ ખૂબ સારા ધર્મકુળ વરીથી આશીર્વાદ આપી મંગળ કામના કરી સર્વનું મંગળ થાય એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી હું મારી વાણીને વિરામ આપું છું. સહેજાનંદ.